समय सार भगवान कुंदकुंडाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्ट मां कलश 256 नो स्वाध्याय चाले छे। कलश 256 नो अर्थ भावार्थ अने આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે શેષ અંશ લઈએ। શેષ અંશ લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। કળશ 256માં એ વાત આવી કે પોતાનું અસ્તિત્વ સ્વકાળથી છે, પરકાળથી નથી। ભગવાન આત્મા અસ્તિત્વ સંબંધીના આ બોલ ચાલે છે એમાં સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વગત, સ્વકાળ અને સ્વભાવથી આત્મા છે। પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવથી આત્મા નથી। તો એમાં આ કાળની વાત ચાલે છે, પોતે પોતાના સ્વકાળથી છે, પરના કાળથી નથી। એટલે પરજ્ઞેયો જણાય છે તે છતાં પરના કાળથી નથી, એટલે પર જે પરિણામો છે એને કારણે કાંઈ એના પરિણામ થાય છે એમ નથી। પોતાની જે પર્યાય થાય છે એ સ્વતંત્ર રીતે થાય છે એમ નથી કે સામે પેલા પરદ્રવ્યો, પરજ્ઞેય છે એની પર્યાયને કારણે પોતાની પર્યાય થાય એમ નથી। પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ વાત આપણને સમજાવી છે। પ્રવચન રત્નાકર ભાગ 10મો પાન નંબર 432 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં આપણે ભગવાનનું એટલે ભગવાનના બિંબનું ઉદાહરણ લઈ અને એ વાત સમજ્યા કે ભગવાનની સન્મુખતા હતી ત્યારે જે પર્યાય થઈ, જ્ઞાનની પર્યાય જીવને થઈ, તે ભગવાનને જાણવારૂપ પર્યાય થઈ અને એ જ્ઞાનની પર્યાય જીવની છે। અને પછી ભગવાનની સન્મુખતા ન હતી તે વખતે આ જીવની જે જ્ઞાનની પર્યાય થઈ એ જ્ઞાનની દશા એ પોતાથી થઈ છે અને એમાં એ જ્ઞાનની દશામાં ભગવાનની સન્મુખતા નથી, એવું જ્ઞાન થયું છે। તો આ બંને પર્યાય, પૂર્વની પર્યાય જેમાં ભગવાનની સન્મુખતા જણાય છે એવી જ્ઞાનની પર્યાય અને પછીની જ્ઞાનની પર્યાય કે જેમાં ભગવાનની સન્મુખતા નથી જણાતી એવી પોતાના જ્ઞાનની પર્યાય, આ બંને પર્યાય પોતાથી થઈ છે એમ નથી કે ભગવાનની સન્મુખતા ન રહી માટે એને હવે આ બીજી પર્યાય થઈ એમ નથી। ત્યાં પહેલાની પર્યાય એટલે પૂર્વકાલીન જ્ઞાનની દશા, પોતાના જ્ઞાનની દશા, પોતાની જ્ઞાનની પર્યાય એ પોતાથી હતી, એ કાંઈ ભગવાનને લઈને નહોતી કે ભગવાનની સન્મુખતા હતી માટે એને કાંઈ એમ ન હતું કે પોતાનું જ્ઞાન એ ભગવાનને જાણે છે એમ ન હતું। અને પછી જ્યારે પર્યાય બદલાય એટલે ભગવાનની સન્મુખતા ન રહી અને વર્તમાન બદલાયેલી પર્યાય જે થઈ છે કે જેમાં એના જ્ઞાનની પર્યાયમાં ભગવાનની સન્મુખતા નથી, તો એ જે વર્તમાન બદલાણી તે પણ પોતાની પોતાથી બદલાય છે, એ એનો સ્વકાળ છે એમ નથી કે ત્યાં પર્યાય બદલાય એટલે કે ભગવાનની સન્મુખતા ન રહી માટે અહીંયા એને એવી જ્ઞાનની પર્યાય થઈ એમ નથી। પર જ્ઞેયના કારણે પોતાના જ્ઞાનની પર્યાય બદલાય છે એમ નથી. અને આ વાતને આપણે ઘણાના ઉદાહરણ દ્વારા પણ સમજ્યા છીએ. અહીંયા તો કહે છે કે અજ્ઞાની એ એમ માને છે કે પર જ્ઞેયના કારણે પોતાના જ્ઞાનની પર્યાય બદલાય છે. એ તો આલંબિત જ્ઞેયનો અભાવ અથવા નાશ થતાં, આલંબિત જ્ઞેયનો એટલે કે જે જ્ઞેય છે, જે એને જણાય છે, એની પર્યાય જે જણાય છે, એનો અભાવ કે નાશ થતાં, તો નાશ થાય છે ત્યારે એ જ્ઞેય તો એ પર્યાયનો નાશ થાય છે. તો એવો પર્યાયનો નાશ થતાં પોતાના જ્ઞાનનો નાશ થયો એમ માનતો થકો પોતાના અસ્તિત્વનો અભાવ કરે છે, નાશ કરે છે. હવે આગળ આ જ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે પોતે ત્રિકાળ એક જ્ઞાયક સ્વરૂપ છે. પર જ્ઞેયનો જાણવા રૂપ તેની પૂર્વકાળમાં જે જ્ઞાનની દશા હતી તે પોતાની પોતાથી જ હતી. પર જ્ઞેયને લઈને નહીં, તથા વર્તમાન તે બદલીને અન્ય જ્ઞેયને જાણવા રૂપ થઈ તો તે પણ પોતાની પોતાથી જ છે, અન્ય જ્ઞેયને લઈને નહીં. સ્વ પરને જાણવા પણે પ્રતિ સમયે પરિણમે એ જ્ઞાનનું એટલે આત્માનું સ્વરૂપ જ છે. એક જ્ઞેયને જાણે, પછી બીજા જ્ઞેયને જાણે, પછી ત્રીજા જ્ઞેયને જાણે, એમ અનેક જ્ઞેયોને એ જાણે એવી પ્રતિ સમયે પરિણમતી એ જ્ઞાનની દશા છે. એ આત્માનું સ્વરૂપ છે એટલે જ્ઞાનનું સ્વરૂપ છે. પણ અજ્ઞાની એકાંતી તેમ નહીં માનતા પૂર્વે જાણવામાં આવેલા જ્ઞેયો નાશ પામતા મારું જ્ઞાન નાશ પામી ગયું એમ માને છે. એટલે કે જે જ્ઞેય પૂર્વે એને જણાતું હતું જ્ઞાનમાં, એ જ્ઞેયનો નાશ થયો એટલે એ પર્યાયનો નાશ થયો, તો એ એમ માને છે કે પોતાના જ્ઞાનનો નાશ થયો. ઘડો તૂટી અને ઠીકરારૂપ થયો તો એ ઘડાની પર્યાય નાશ પામી અને નવી પર્યાય ઠીકરા રૂપે થઈ. તો ઘડાની પર્યાય નાશ પામી એટલે કે એ જ્ઞેયનો નાશ થતા આ એમ માને છે કે ઘડાને જોવાવાળા મારા જ્ઞાનનો એમાં નાશ થયો. કેમ કે ઘડો હવે રહ્યો નહીં, ઘડાનો નાશ થયો એટલે મારા જ્ઞાનમાં પણ હવે એમ ફેરફાર થયો, એટલે મારા જ્ઞાનની પર્યાય જે ઘડાને જાણવાવાળી હતી એનો નાશ થયો. કેમ કે ત્યાં પેલા ઘડાનો નાશ થયો માટે. આ કોણ માને છે? અજ્ઞાની માને છે. વાસ્તવમાં શું છે કે વાસ્તવમાં પોતાનું જ્ઞાનનું પરિણમન, જ્ઞાનનું ભવન, પોતાને પોતાને સ્વતંત્ર પોતાથી પોતામાં થાય છે. પોતાના જ્ઞાનનું ભવન, પોતાના જ્ઞાનનું પરિણમન પોતામાં સ્વતંત્ર રીતે પોતાથી થાય છે એટલે એક પછી એક પર્યાય બદલાય છે. એમાં પેલા પર જ્ઞેયનું કાંઈ કારણ નથી. ઘડો ફૂટ્યો માટે એ ઠીકરા થયા છે તો એ બધું માટીમાં બરાબર છે કે માટીનું કાર્ય છે. માટી પહેલા ઘડા રૂપે હતી, પછી ઠીકરા રૂપે થઈ, એમાં એ માટીનું કાર્ય કહેવાય. પણ એ કાર્ય જીવને જ્ઞાનની પર્યાયમાં કારણભૂત થતું નથી. એટલે જીવને એ ઘડાનું જ્ઞાન થાય કે ઠીકરાનું જ્ઞાન થાય, એમાં એ ઘડાનું ફૂટવું અને ઠીકરા થવા એ કાંઈ કાર્યકારી નથી. જીવને તો જ્ઞાન પોતાને પોતાથી થાય છે. ઘડો ફૂટ્યો માટે ઘડો ફૂટ્યો છે એવું જ્ઞાન જીવને થતું નથી. જીવને એ સમયે ઘડો ફૂટ્યો છે એવું જ્ઞાન પોતાને પોતાથી સ્વતંત્ર રીતે થાય છે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે એ વખતે ઘડો ફૂટ્યો છે. ગઈકાલે આપણે આના સંબંધી સ્વાધ્યાય પછી ઘણો વિચાર કર્યો હતો અને એક ઉદાહરણ બીજું પણ આપણને મળ્યું કે કાગનું બેસવું અને ડાળનું ભાંગવું, ભાઈ એમ માને કે કાગડો બેઠો એટલે ડાળ ભાંગી. વાસ્તવમાં એમ નથી, ડાળ પોતાના કારણે ભાંગી છે, એ વખતે કાગડો ત્યાં હતો. એ જ રીતે અહીંયા પોતાના જ્ઞાનની પર્યાયમાં ઘડાને જાણવાની જે દશા હતી એ દશા મટીને હવે એ ઠીકરાને જાણવાવાળી દશા થઈ છે, એટલે કે ઘડો ફૂટ્યો છે એમ જાણવાવાળી દશા જે થઈ છે, તો એ પોતાના જ્ઞાનની પર્યાય પોતાના કારણે પોતામાં થઈ છે. આવી વાત છે, પણ અજ્ઞાની એ જાણતો નથી. બે દ્રવ્ય જુદા છે, બે દ્રવ્ય ભિન્ન છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરે એમ બને નહીં. આ ચેતન દ્રવ્યની અંદર જે પરિણામ થાય છે તે ચેતન છે. પરિણામી દ્રવ્યથી પરિણામ જુદા ન હોય, એટલે પરિણામી પોતે ચેતન છે તો એના પરિણામ ચેતન છે. અને એવા ચેતન પરિણામો જળ કેવી રીતે કરે, જળના પરિણમન દ્વારા ચેતનના પરિણામ કેવી રીતે થાય, પેલું ઘડાનું પરિણમન એ જળનું પરિણમન છે, જ્યારે અહીંયા જ્ઞાનની પર્યાય બદલાય છે એ ચેતનનું પરિણમન છે. એટલે પૂર્વે જાણવામાં આવેલા જ્ઞેયો નાશ પામતા મારું જ્ઞાન નાશ પામી ગયું એમ અજ્ઞાની માને છે, કેમ કે એની દ્રષ્ટિ પર ઉપર જ છે, પરાવલંબી દ્રષ્ટિ છે, પરને અવલંબનારી એની દ્રષ્ટિ છે, એ સ્વને જાણતો નથી. એની દ્રષ્ટિ સ્વ ઉપર નથી, પણ એની દ્રષ્ટિ પર ઉપર છે અને પરાવલંબી છે, પરને અવલંબનારી દ્રષ્ટિ છે, એટલે એવું એ ઊંધું માને છે. આગળ 433 પાના ઉપર હવે શ્યાદવાદી શું માને છે એ ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે શ્યાદવાદનો જાણનાર અર્થાંત વસ્તુને અપેક્ષાથી યથાર્થ જાણનાર એ તો એમ માને છે કે હું સ્વકાળથી અસ્થિ છું, પરકાળને લઈને મારું જ્ઞાન છે એમ નથી. પર જ્ઞેયોમાં જે પરિણમન થાય છે અને એને જણાય છે, તો એવા એ પર જ્ઞેયોનું પરિણમન એના કાળે છે, એટલે એ પરકાળ છે. તો એવા પરકાળને લઈને મારું જ્ઞાન નથી, પરકાળને લઈને મારું જ્ઞાન છે એમ બિલકુલ નથી. હું સ્વકાળથી અસ્થિ છું, મારું ભવન મારું પરિણમન મારાથી છે, અને પરિણમન થાય છે એટલે એક પછી એક પર્યાય બદલાય છે, તો એનો સ્વકાળ છે, એટલે પોતાની જે જ્ઞાનની પર્યાય છે તો જ્ઞાનની પર્યાયનો સ્વકાળ છે, પોતાની આનંદની પર્યાય છે તો એ આનંદની પર્યાયનો સ્વકાળ છે, પોતાની અનંત ગુણ છે તો અનંત ગુણની જે પર્યાય છે એનો સ્વકાળ છે. એ કોઈ પર જ્ઞેયને કારણે નથી, એટલે પર કાળને લઈને નથી એમ આ શ્યાદવાદનો જાણનાર જાણે છે. અને એમ જાણતો થકો વારંવાર પર વસ્તુઓનો નાશ થવા છતાં પોતે નાશ પામતો નથી, પોતે ઉભો જ રહે છે. કળશ ટીકામાં એક બીજી વાત પણ આવી છે. કળશ ટીકામાં કળશ 252માં ત્રિકાળી વસ્તુને સ્વકાળ કહી છે, ત્રિકાળી વસ્તુ એ સ્વકાળ અને તેની વર્તમાન વર્તમાન વર્તતી અવસ્થાના ભેદ એવા ભેદને દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ પરકાળ કહ્યો છે. એટલે ભેદ પાડીને જ્યારે કથન કરવામાં આવે ત્યારે એને પરકાળ કહ્યો, એ વાત અગાઉ પણ ગુરુદેવે સમજાવી છે. દ્રવ્યની વાત કરતા પણ એ વાત સમજાવી છે કે પોતાનું દ્રવ્ય તે સ્વદ્રવ્ય અને એમાં અનંત ગુણરૂપ ભેદ પાડી અને જાણવું તે પરદ્રવ્ય. એટલે જ્યાં ભેદ પાડવામાં આવે ત્યાં પછી એ દ્રષ્ટિનો વિષય રહેતો નથી અને એ અપેક્ષાથી એને પરદ્રવ્ય કે પરકાળ કે પરભાવ કે પરક્ષેત્ર કહી દેવામાં આવે છે. આવી પણ વાત છે. અહીંયા કહે છે કે જ્ઞાની કહે છે કે મારી વર્તમાન દશામાં સ્વતઃ પલટના થવા છતાં હું સ્વકાળથી અસ્થિરૂપ છું, દ્રવ્ય ભાવથી ત્રિકાળ અસ્થિરૂપ છું, એક જ્ઞાયક ભાવમય છું. આવી વાત છે. હું મારા સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવથી અસ્થિરૂપ છું એટલે હોવાપણે છું, અને પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ અને પરભાવથી નાસ્તિ છું એટલે એનાથી નથી, એનાથી મારું હોવાપણું નથી. આ મૂળ વાત છે. આગળના પેરેગ્રાફમાં પાંચમી લીટીમાં કહે છે કે હું તો જ્ઞાન આનંદ પૂર્ણ આનંદ સ્વરૂપ જ છું એમ પોતાને એ જાણે છે, અનુભવે છે. પોતાની જ્ઞાનની દશા પોતાના જ આલંબનથી ઉત્પન્ન થઈ છે એમ જાણતો ધર્મી પોતે પૂર્ણ રહે છે, અર્થાંત નાશ પામતો નથી. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ. પાન નંબર 434 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે જોયું, અજ્ઞાની પરકાળથી પરજ્ઞેયથી પોતાનું જ્ઞાન હોવાનું માને છે. અજ્ઞાની પરકાળથી પરજ્ઞેયથી પોતાનું જ્ઞાન હોવાનું માને છે, તેથી પરજ્ઞેય નાશ પામતા પોતાનું જ્ઞાન નાશ પામી ગયું એમ માની તે પોતાનો નાશ કરે છે. જ્યારે સ્યાદવાદી તો જ્ઞેય પદાર્થો નષ્ટ થતાં પણ પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો થકો નષ્ટ થતો નથી. હું એક ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ છું અને મારી દશા મારી પર્યાય એક જ્ઞાયકના આશ્રયે મારામાં થાય છે એમ માનતો ધર્મી આત્માને જેમ છે તેમ ઊભો રાખે છે, જીવિત રાખે છે, નાશ પામવા દેતો નથી. કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો કે સ્વકાળ એટલે શું? ગુરુદેવ ઉત્તર આપ્યો છે, પરની અપેક્ષા પોતાની વર્તમાન પર્યાયને સ્વકાળ કહેવામાં આવે છે. પરની અપેક્ષાએ પોતાની વર્તમાન પર્યાયને સ્વકાળ કહેવામાં આવે છે. કેમ કે પર્યાય બદલાય છે, પર્યાય બદલાય છે તેમાં નિમિત્ત તરીકે કાળ હોય છે, એટલે એ પોતાનો કાળ એટલે સ્વકાળ. અને એને જ ત્રિકાળી એક દ્રવ્યની અપેક્ષાએ પરકાળ કહેવામાં આવે છે. આ થોડી સૂક્ષ્મતાથી વાત કરી કે જ્યાં ભેદ પાડીને કથન કરવામાં આવે ત્યારે સ્વદ્રવ્યની અપેક્ષાએ જે પર્યાય છે એને સ્વદ્રવ્યને જ્યારે સ્વકાળ કહ્યો તો પછી બદલાતી વસ્તુ છે, પર્યાય બદલાય છે તો એને પરકાળ કહે છે. અહીંયા તો આપણે એ વાત કરી રહ્યા છીએ કે પોતાનો સ્વકાળ એટલે પરની અપેક્ષાએ પોતાની વર્તમાન પર્યાય એ પોતાનો સ્વકાળ છે. પણ સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો ત્રિકાળી એકરૂપ દ્રવ્ય તે સ્વકાળ અને તેની અપેક્ષાએ તેની વર્તમાન દશા જે બદલતી દશા તે પરકાળ છે. આવું સૂક્ષ્મ સ્વરૂપ છે, આવી વાત છે. આ પ્રમાણે સ્વકાળ અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ થયો. હવે દસમો ભંગ કહે છે, દસમા ભંગના કળશ રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કાવ્ય કહે છે. કળશ 257, કળશ 257 માં પરથી પોતાનો કાળ નથી એ વાત કહેવામાં આવી છે. અહીંયા પોતાનું અસ્તિત્વ સ્વકાળથી છે એ વાત નવમા ભંગમાં કહી, અને દસમા ભંગમાં પોતાનું અસ્તિત્વ પરકાળથી નથી એ વાત કહેવામાં આવી છે. તો આપણે કળશ 257 લઈએ. અર્થાલંબન કાલ એવ કલયન જ્ઞાનસ્ય સત્વમ બહિર્જ્ઞેય આલંબન લાલસેન મનસા બ્રાહ્મ્યન પશુર્નશ્યતિ નાસ્તિત્વમ પરકાલતોષ્ય કલયન સ્યાદવાદ વેદી પુન તિષ્ઠતિ આત્મા નિખાત નિત્ય સહજ જ્ઞાન એક પૂજ્જી ભવન. કળશ 257ના અર્થમાં કહે છે કે પશુ અર્થાંત એકાંતવાદી અજ્ઞાની જ્ઞેય પદાર્થોના આલંબન કાળે જ જ્ઞાનનું અસ્તિત્વ જાણતો થકો. પશુ અર્થ આલંબન કાલે એવ જ્ઞાનસ્ય સત્વમ કલયન. અજ્ઞાની એકાંતવાદી જ્ઞેય પદાર્થના આલંબન કાળે જ જ્ઞાનનું અસ્તિત્વ જાણતો થકો. જ્ઞેય પદાર્થના આલંબન કાળે, જ્ઞેય પદાર્થનું આલંબન લીધું છે તે વખતે જ જ્ઞાનનું અસ્તિત્વ છે એમ જાણતો થકો. બાહ્ય જ્ઞેયોના આલંબનની લાલસાવાળા ચિત્તથી ભમતો થકો નાશ પામે છે. બહિર્જ્ઞેય આલંબન લાલસેન મનસા બ્રાહ્મણ્ય નશ્યતિ. અજ્ઞાની એકાંતવાદી જ્ઞેય પદાર્થના આલંબન કાળે જ જ્ઞાનનું અસ્તિત્વ જાણતો થકો. બાહ્ય જ્ઞેયના આલંબનની લાલસાવાળા ચિત્તથી બહાર ભમતો થકો નાશ પામે છે. અને સ્યાદવાદનો જાણનાર તો સ્યાદવાદ વેદી પુનઃ પરકાલતઃ અશ્ય નાસ્તિત્વમ કલયન. અને સ્યાદવાદનો જાણનાર તો પરકાળથી આત્માનું નાસ્તિત્વ જાણતો થકો. આત્મનિખાત નિત્ય સહજ જ્ઞાન એક પૂજ્જી ભવન તિષ્ઠતિ. આત્મામાં દ્રઢપણે રહેલા નિત્ય સહજ જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો થકો ટકે છે, નષ્ટ થતો નથી. સ્યાદવાદનો જાણનાર તો પરકાળથી આત્માનું નાસ્તિત્વ જાણે છે. પરકાળથી આત્માનું અસ્તિત્વ નથી. આત્માનું અસ્તિત્વ સ્વકાળથી છે, પરકાળથી નથી એવું સ્યાદવાદી જાણે છે. અને એમ એ જાણતો થકો આત્મામાં દ્રઢપણે રહેલા નિત્ય સહજ જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો થકો ટકે છે, નષ્ટ થતો નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે એકાંતી એટલે એકાંત તે વસ્તુને જાણવા વાળો. એકાંતે વસ્તુને જાણવા વાળો એકાંતી નેવના આલંબન કાળે જ જ્ઞાનનું હોવાપણું સત્પણું જાણે છે. તેથી જ્ઞેયના આલંબનમાં મનને જોડી ભાર ભમતો થકો નષ્ટ થાય છે. જ્યારે સ્યાદવાદી તો પરજ્ઞેયના કાળથી પોતાનું નાસ્તિત્વ જાણે છે, પોતાના જ કાળથી પોતાનું અસ્તિત્વ જાણે છે. તેથી જ્ઞેયોથી જુદા એવા જ્ઞાનના પુંજરૂપ વર્તતો થકો નષ્ટ થતો નથી. પેલાને તો પરજ્ઞેયોનો આલંબન છે એટલે કે એને જ્યારે એ જાણે છે ત્યારે જ એને એમ છે કે એનું જ્ઞાન છે, જ્ઞાનનું સત્પણું છે. એકાંતિને તો એમ છે. પણ રમ્યક દ્રષ્ટિ જ્ઞાની કે સ્યાદવાદી કે ધર્મી એ તો સ્પષ્ટ જાણે છે કે એ પરજ્ઞેયોના કાળથી પોતાનું નાસ્તિત્વ છે, પોતાનું અસ્તિત્વ પરજ્ઞેયોના કાળથી છે જ નહીં. પોતાનું અસ્તિત્વ તો પોતાથી છે, પોતાના સ્વકાળથી પોતાનું અસ્તિત્વ છે એમ એ જાણે છે. તેથી પરજ્ઞેયોથી જુદું પોતાનું જ્ઞાન એ જ પોતાનું અસ્તિત્વ, પોતાના સ્વકાળથી પોતાનું અસ્તિત્વ એમ જાણતો થકો એ નાશ પામતો નથી. પેલો તો બારમા ને બારમાં જ રહ્યો છે અને પરજ્ઞેયોના નાશ સાથે પોતાનો નાશ માને છે, પોતાના જ્ઞાનનો નાશ પામે છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો પાન નંબર 434 કળશ 257 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે પોતે આત્મા શું ચીજ છે એની ખબર નથી. પોતે ભગવાન આત્મા કેવી ચીજ છે, કેવો છે, પોતાનું સામર્થ્ય શું છે એને એ જાણતો નથી, એવો એ અજ્ઞાની ઢોર જેવો છે. જે પોતાના સ્વરૂપને જાણતો નથી, પોતાના સામર્થ્યને જાણતો નથી, એ પશુ જેવો છે. તેની વર્તમાન જ્ઞાનની દશાનું લક્ષ બાહ્ય પદાર્થ ઉપર જ હોય છે. એવા અજ્ઞાનીની વર્તમાન જ્ઞાનની દશા, એ જ્ઞાનની દશામાં એનું લક્ષ તો બાહ્ય પદાર્થ ઉપર જ છે, એ પરને જાણે છે અને એનું લક્ષ પણ ત્યાં જ છે, સ્વને જાણતો નથી. એટલે આ પરજ્ઞેયરૂપ પદાર્થો છે ત્યાં સુધી જ મારું જાણપણું છે. પોતાનું જાણપણું એ પરજ્ઞેયરૂપ પદાર્થો છે ત્યાં સુધી જ છે એમ એ માને છે. કેમ કે જો પદાર્થો નહીં હોય તો પછી પોતે ક્યાંથી એને જાણશે, પોતાને એ પછી જ્ઞાન રહેશે જ નહીં. આ પરજ્ઞેય છે અને એ પરજ્ઞેયમાં જે પરિણમન થાય છે તો એને એ જાણે છે, તો પોતાનું જ્ઞાન એ રીતે થાય છે. જો પરજ્ઞેય રહે નહીં, પરજ્ઞેયની પર્યાયો બદલાય નહીં, તો પછી પોતાનું જાણપણું પણ રહેશે નહીં, એવી એની મિથ્યા માન્યતા છે. જ્ઞેયો પોતાથી જુદા છે, જે જુદું દ્રવ્ય છે એનું પરિણમન થાય છે, એ બદલાય છે અને એ જ્ઞેયોની પર્યાય છે. એટલે કે એ પરદ્રવ્યની પર્યાય છે. એ પરદ્રવ્યની પર્યાય જે જણાય છે એ બધી જ્ઞેયરૂપ થાય છે, એટલે એને આ જીવ જાણે છે. હવે પેલું પરિણમન થાય છે પરદ્રવ્યનું અને એક પછી એક પર્યાય બદલાય છે ને એવા પરિણામ આવે છે, એ પેલા પરજ્ઞેયનો કાળ છે અને એના દ્વારા મને જ્ઞાન થાય છે. એ બદલાય છે માટે મને એનું જ્ઞાન થાય છે. જેમ જેમ એ બદલાય છે તેમ તેમ મારું જ્ઞાન પણ એ જ રીતે થાય છે, એવી માન્યતા અજ્ઞાનીની છે. એટલે જો એ પરદ્રવ્ય જે જ્ઞેય થાય છે એ નાશ પામશે, અથવા તો એ પરજ્ઞેયમાં જે કોઈ પર્યાય નાશ પામે છે, તો એ સાથે પોતાના જ્ઞાનની પર્યાય પણ નાશ પામે, એવી ઊંધી માન્યતા અજ્ઞાનીની છે. આ પરજ્ઞેયરૂપ પદાર્થો છે ત્યાં સુધી જ જાણપણું છે અને ત્યાં સુધી જ હું છું એમ તે માને છે. હું છું એટલે પોતાનું જ્ઞાન છે. તેથી બાહ્ય જ્ઞેયોને ગ્રહણ કરવાની લાલસાવાળા ચિત્તથી, અર્થાંત આ પરજ્ઞેયોને હું જાણું, આને જાણું અને તેને જાણું એવી લાલસા વડે ચિત્તને બહારમાં ને બહારમાં ભમાવતો થકો પોતાની હયાતીનો નાશ કરે છે. કેમ કે પરને જાણે છે તો પોતાનું જ્ઞાન રહે છે, એટલે પરને જાણ્યા કરે છે. એક પછી એક બાહ્યમાં નેવને જાણે છે, એક નેવને ગ્રહણ કરવાની લાલસાથી એ પરલક્ષે જ રહ્યો છે. આને જાણું ને તેને જાણું એવી લાલસા વડે એ ચિત્તને ભારમાં ને ભારમાં ભમાવતો થકો પોતાની હયાતીનો નાશ કરે છે. પોતાના જ્ઞાન સ્વભાવને એ ભૂલી ગયો છે, પોતાના જ્ઞાન સ્વભાવનો એ નાશ કરી રહ્યો છે. હું મારાથી જાણું છું અને જ્ઞાનની દશામાં જે બદલવું થાય છે તે મારા જ્ઞાન સ્વભાવને આશ્રિત છે, મારા જ્ઞાન સ્વભાવને કારણે છે, એવું મારા જ્ઞાનનું સામર્થ્ય છે. વર્ગને આશ્રિત નથી. એ જે બદલાવ છે મારા જ્ઞાનની પર્યાયમાં જે બદલાવ થાય છે એ પેલા જ્ઞેયને આશ્રિત નથી. એ હું સત્યાર્થ નહીં જાણતો થકો બાહ્ય જ્ઞેયના આલંબનની લાલસા વડે ચિત્તને બહારમાં ને બહારમાં ભમાવતો થકો અજ્ઞાની એકાંતી નાશ પામે છે. આગળ 435 પાના ઉપર કહે છે કે આલંબનના કાળે આલંબનરૂપ જે નિમિત્ત છે એ પરદ્રવ્ય છે, તેનાથી જ મારી અવસ્થા છે એટલે મારા જ્ઞાનની અવસ્થા છે એમ માનીને અજ્ઞાની પોતાની હયાતીનો નિષેધ કરે છે, પોતાના હોવાપણાનો નિષેધ કરે છે અને આનું નામ હિંસા છે. એ સ્વની હિંસા છે. સ્વહિંસા એ જ વાસ્તવમાં હિંસા છે. અને આપણે જૈન દર્શનમાં અહિંસા પરમો ધર્મ કહ્યું છે તો એમાં એ પરની હિંસા ન થાય એમ અહિંસાનું સ્વરૂપ નથી, એ તો સ્થૂળતાથી કહેવામાં આવ્યું છે. એ તો વ્યવહાર નહીંનું કથન છે કે પરની હિંસા ન કરવી એવું અહિંસા પરમો ધર્મ. પણ વાસ્તવમાં તો સ્વની હિંસા ન થાય એવું અહિંસાનું સ્વરૂપ છે. સ્વની હિંસા એટલે સ્વના જે ભાવ છે, પોતાનો સ્વભાવ ભાવ છે, એની હિંસા ન થાય એવું અહિંસાનું સ્વરૂપ છે અને એને અહિંસા પરમો ધર્મ કહ્યું છે. અહીંયા તો અજ્ઞાની એકાંતી પોતે પોતાના ભાવની હિંસા કરે છે, પોતાના જ્ઞાન ભાવની હિંસા કરે છે. આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં કે ભગવાન તું વસ્તુ પદાર્થ છો કે નહીં, તું ચીજ છો ને, વસ્તુ છો ને, પદાર્થ છો ને, તો એમાં જ્ઞાન આદિ અનંત ગુણ છે ને, અને તે અનંત ગુણની વર્તમાન દશા જે થાય છે તે પોતામાં પોતાથી થાય છે. અનંત ગુણ છે અને અનંત ગુણની વર્તમાન એક દશા એવી અનંત દશા થઈ, કેમ કે અનંત ગુણ છે દરેકની એક વર્તમાન દશા, એક સમયની દશા, તો એવી અનંત ગુણની અનંત વર્તમાન દશા એ અનંત પર્યાય એ કોનાથી થઈ, કોઈ બીજાએ કરી કે પોતાના કારણે થઈ? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ વર્તમાન દશા જે થાય છે તે પોતામાં થાય છે અને પોતાથી થાય છે. તે દશા તે વસ્તુનો સ્વકાળ છે. વર્તમાન જ્ઞાનની દશા તે એનો સ્વકાળ છે. છતાં વર્તમાન જ્ઞાનની દશા બીજા અન્યને લઈને થઈ, જેમ કે જ્ઞાનની દશા થઈ છે તો એમાં દેવને લઈને કે ગુરુને કે શાસ્ત્રને લઈને થઈ છે એમ તું માને તો તે મૂંઢપણું છે. પોતાના જ્ઞાનની જે દશા થઈ છે એમાં દેવ ગુરુ કે શાસ્ત્ર નિમિત્ત હોય પણ એને કારણે પોતાને જ્ઞાનની દશા થઈ છે એમ નથી. ગુરુની વાણી સાંભળવાથી કે શાસ્ત્ર વાંચવાથી મારી જ્ઞાનની દશા ઉઘડી છે એમ માનનાર મૂંઢ જીવો અહીં કહે છે કે આત્માની વર્તમાન અવસ્થાનો ઇનકાર કરતા થકા પોતાનો નાશ કરે છે. પરને લઈને પોતાની જ્ઞાનની દશા થઈ છે એમ માનતા પોતાના જ્ઞાન સામર્થનો ઇનકાર થાય છે, પોતાના જ્ઞાનના સામર્થનો એમાં અનાદર થઈ જાય છે અને એમ પોતાના જ્ઞાનનો એ નાશ કરે છે, એટલે પોતાનો નાશ કરે છે, પોતાનો ઘાત કરે છે. આ સ્વની હિંસા થઈ. ગુરુદેવ કહે છે કે વસ્તુની પર્યાયના સ્વકાળને ન માનતા નિમિત્તથી, કે જે બીજું દ્રવ્ય છે તો એ નિમિત્તથી પોતાની દશા થઈ, અને જેવું નિમિત્ત આવે કે જેવું નિમિત્ત મળે તેવી પોતાની દશા થાય એમ માનનાર મૂંડ છે. અહીંયા એને મૂંડ કયો, શું જેવો કયો, એને અજ્ઞાની કયો, એને મિથ્યા દ્રષ્ટિ કયો છે, અને તે એવા મિથ્યા ભાવ વડે પોતાનો ઘાત કરનારો છે. ઘણી વાત કરી દીધી ગુરુદેવે, ઘણું મોટું સત્ય સમજાવી દીધું. ભાઈ તને તારું સામર્થ્ય કેમ આવતું નથી, તને તારા સામર્થ્યનું મહાત્મ કેમ આવતું નથી, તારું જે સામર્થ્ય છે, તારા અનંત ગુણ છે ને, દરેકે દરેક ગુણનું સામર્થ્ય કેવું છે એને તું કેમ સ્વીકારતો નથી, કે તું તારા સામર્થ્ય વડે જ એનું પરિણમન જાણી રહ્યો છે, પોતાના સામર્થ્ય દ્વારા પોતે પોતાને જાણી રહ્યો છે, પોતાને અનુભવી રહ્યો છે, એમાં પરનું કાંઈ કરવું નથી, અને પોતાનું જે પરિણમન થાય છે એ પોતાના કારણે થાય છે. અનંત ગુણોનું પરિણમન કોઈ બીજો બહારથી આવીને કરાવે છે એમ તો છે નહીં. તો જ્ઞાનનું ભવન એ પોતાનું છે, જ્ઞાનનું એવું સામર્થ્ય છે, એ જ્ઞાનમાં એ સ્વ અને પરને બંનેને જાણે એવું જ્ઞાનનું સામર્થ્ય છે. તો પરને જાણતા તું આમ મૂંઝાઈ કેમ ગયો, પરને જાણતા પર સંબંધીનું જ્ઞાન થાય છે, એ જ્ઞાન પણ તારું પોતાનું છે, અને એમ એ જ્ઞાનનું ભવન થવું, જ્ઞાનની એક પછી એક પર્યાય થઈ, એ બધું તારું પોતાનું સામર્થ્ય છે, તો એમાં પરનું જ્ઞાન થાય છે તો તું મૂંઝાઈ શા માટે જાય છે, શા માટે એમ માની લે છે કે પરને કારણે તને થાય છે. પર પરમાં રહ્યું, તું તારામાં રહ્યો, તારા સામર્થ્યથી તને જ્ઞાન થાય છે, આ વાતને પકડવાની છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, વસ્તુનો સ્વભાવ જ એવો છે. અહીંયા 435 પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે જેટલા ત્રણ કાળના સમયો છે, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, એ ત્રણ કાળના જેટલા સમયો છે એટલી વસ્તુની ત્રણ કાળની પર્યાયો છે. દરેક દ્રવ્યની ત્રણ કાળની એટલી જ પર્યાય છે જેટલા ત્રણ કાળના સમયો છે. તે દરેક પર્યાય સમય સમય પ્રતિક્રમબદ્ધ થઈ રહી છે. જેટલા ત્રણ કાળના સમય છે, એટલે કે કાળ દ્રવ્ય છે, અને એના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના જેટલા સમય છે એટલા જ દરેક વસ્તુની પર્યાય છે, એટલે એટલી જ દરેક વસ્તુની ત્રણ કાળની પર્યાયો છે, એટલે તે દરેક પર્યાય સમય સમય પ્રતિ ક્રમબદ્ધ થઈ રહી છે. એટલે દરેક પર્યાયની સાથે એક એક સમયને જોડતા એ પર્યાય સમય સમય પ્રતિક્રમબદ્ધ થઈ રહી છે, એ ક્રમમાં થઈ રહી છે. હવે એવું ન માનતા બહારમાં જ નજર હોવાથી તે પરકાળથી પરનિમિત્તથી થઈ રહી છે એમ અજ્ઞાની માને છે, અને એ રીતે તે પોતાની વર્તમાન અવસ્થાની પોતાથી નાસ્તી માને છે. પોતાની વર્તમાન અવસ્થાની પોતાથી નાસ્તી માને છે, પોતાની અવસ્થાની નાસ્તી માને છે. એટલે શું? એટલે કે તેને વર્તમાન અધર્મ દશા ઉત્પન્ન થાય છે, અને આ પ્રમાણે જેને જ્ઞાનમાંથી વર્તમાન દશાનું અસ્તિત્વ ઉડાડ્યું તેને ત્રિકાળીનું અસ્તિત્વ પણ સિદ્ધ થતું નથી, દ્રષ્ટિમાં આવતું નથી. ત્રિકાળી પોતે ભગવાન આત્મા છે, એનું અસ્તિત્વ પણ પછી દ્રષ્ટિમાં રહેતું નથી, કેમ કે એ પર્યાયને ઉડાડે છે ને, વર્તમાન પોતાની પર્યાય પોતાથી છે એમ ન માનતા, એટલે કે પોતાની જે અવસ્થા છે એને ન માનતા પરથી પોતાનું અસ્તિત્વ માને છે, તો પછી પોતાનું જે અસ્તિત્વ ત્રિકાળ અસ્તિત્વ છે એ પણ સિદ્ધ થતું નથી, એને પણ એ તો ઉડાડે છે. આ તો અધર્મ થયો. આગળ 436 પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે વળી કેટલાક કહે છે કે ઉપાદાનની અનેક યોગ્યતા છે, ઉપાદાનની અનેક પ્રકારે યોગ્યતા છે એવું કેટલાક માને છે, અને એમાં જે કાળે જેવું નિમિત્ત મળે તે મુજબ એ યોગ્યતા પ્રગટ રૂપ થઈ કાર્ય નિપજે છે. ઉપાદાનની યોગ્યતા અનેક પ્રકારે છે એમ માને, અને પછી એ અનેક પ્રકારમાંથી એ યોગ્યતા કઈ રીતે પ્રગટ થશે, તો કે સામે જેવું નિમિત્ત મળશે એ પ્રમાણે એ પ્રગટ થશે અને એમ એ કાર્ય નીપજે છે. આવી માન્યતાઓ કેટલાકની છે. તેઓ કહે છે કે વર્તમાન દશા એ દ્રવ્યનો પરિણમન સ્વભાવ છે, પણ વિકાર રૂપે કે નિર્વિકાર દશા રૂપે થવું એ તો જેવો સંયોગ કે નિમિત્ત હોય એના પર આધારિત છે. આવી ઊંધી માન્યતા છે. જો સંયોગ એવો આવ્યો તો એ ધર્મના માર્ગે હોય, અને જેવો સંયોગ આવ્યો તો અધર્મના માર્ગે હોય. વિકાર રૂપે થાય કે નિર્વિકાર રૂપે થાય એ નિમિત્તને કારણે થાય, સંયોગને કારણે થાય, એ નિમિત્ત ઉપર આધારિત છે એવી ઊંધી માન્યતા છે. ગુરુદેવ એને સમજાવે છે કે અરે ભાઈ, વસ્તુનો પરિણમન સ્વભાવ, પરિણામ અને પરિણમનનું થવું એ શું જુદી જુદી ચીજ હશે? વસ્તુનો પરિણમન સ્વભાવ છે અને એમાં જે પરિણામ થાય એ પરિણામ એ પરિણામી વસ્તુથી જુદા હોય? પરિણામી વસ્તુ જે છે એનાથી જે પરિણામ હોય કાંઈ જુદા હોય છે? અને પરિણામ અને પરિણામ તો એ નૈમિતિક છે ને, પરિણામ તો નૈમિતિક છે, તો એ નૈમિતિક એવા પરિણામ જ્યારે થયા તો એ પરિણામ જે મૂળ દ્રવ્ય છે એ દ્રવ્ય રૂપે થાય, એટલે પરિણામી દ્રવ્ય છે એ પરિણામ દ્રવ્ય રૂપે થાય ત્યારે જ એ દ્રવ્યનું પરિણમન થયું એમ કહેવાય. એ કાંઈ પરદ્રવ્ય રૂપે થાય છે એમ નથી. એટલે જે વસ્તુનો પરિણમન સ્વભાવ છે તેમાં પરિણામ અને પરિણમનનું થવું, એવા પરિણમનનું થવું પરિણામ રૂપે, એટલે કે માટીનું પરિણમન થાય અને એમાં ઘડો કે કુંડું જે કંઈ થાય એ એ વસ્તુ રૂપે જ હોય, એટલે માટી રૂપે જ હોય છે. પરિણામી દ્રવ્યથી પરિણામ જુદા હોતા નથી, અને આવો એ વસ્તુનો સ્વભાવ છે, એવો પરિણમન સ્વભાવ છે. ગુરુદેવ કહે છે કે વસ્તુનો પરિણમન સ્વભાવ, વસ્તુનો પરિણમન સ્વભાવ, એના પરિણામ અને પરિણમનનું થવું એ શું જુદી જુદી ચીજ હશે? એટલે બીજી ચીજમાં થતું હશે પરિણામ, પરિણામ આવે એ બીજી ચીજમાં આવે. અહીંયા પરિણમન માટીનું થાય અને પછી પરિણામ સોના રૂપે થઈ જતા હશે, જુદી ચીજમાં થાય એવું તો હોય નહીં. તેના ઉપરથી કહે છે કે કોઈ પણ રીતે આત્માની દશા પરને લઈને થાય એમ જો માનો તો પેલા અજ્ઞાનીને સંતોષ થાય છે. શું કહ્યું કે આ વસ્તુનું સ્વરૂપ તો એવું નથી, પણ આ અજ્ઞાનીને મિથ્યાત્વનું જોર એટલું બધું છે કે એને કોઈ પણ રીતે વસ્તુના જે પરિણમન છે એ બીજી અન્ય વસ્તુને લઈને થાય છે એ ખૂબ ઊંડું ઘૂસી ગયું છે. એ મિથ્યાત્વના બીજ ઘણા ઊંડા રોપાઈ ગયા છે, એટલે એને કોઈ પણ પ્રકારે ગમે તેમ કરી અને બીજો અન્ય જે નિમિત્ત છે અથવા જે હાજર છે એને કારણે આની અંદર પરિણામ થાય એ વાતને છોડવી નથી. એટલે કહે છે અહીંયા ગુરુદેવ કે આત્માની જે કાંઈ દશા થાય એ પરને લઈને થાય એમ એ અજ્ઞાની માને છે, અને એમ માને તો જ એને સંતોષ થાય છે. પરંતુ પ્રત્યેક પદાર્થ, જીવ અને રજકણ વગેરે બધા જ પદાર્થ, એ બધાના પરિણામથી જે દશા થાય તે દશા એ પોતાની જે પોતાના મૂળ પદાર્થની જ છે, અને એ પોતાથી થાય છે. પરથી એટલે નિમિત્તથી કદીય થતી નથી. પર નિમિત્ત હોય ભલે, પણ એ પર નિમિત્તથી આમાં પરિણમન થાય અને એની દશા પલટાય એમ બનતું નથી, એમ ત્રણ કાળમાં થાય. આ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકીનાથ તીર્થંકર દેવની વાણીમાં આવેલી વાત છે. અહીંયા કહે છે કે નિમિત્તને એટલે પરને લઈને એની દશા થાય એવી જેની માન્યતા છે તે નિમિત્તની એટલે પરની લાલસાવાળો નિમિત્તની શોધમાં બહાર ભટકે છે. જેને એમ છે કે પરને કારણે નિમિત્તને કારણે આજ પોતાની દશા થાય છે, એ પરની લાલસાવાળો નિમિત્તની લાલસાવાળો નિમિત્તની શોધમાં બહાર પરિભ્રમણ કરતો થકો નાહક વ્યગ્ર થાય છે. અર્થાત તે પોતાનો નાશ કરે છે, કેમ કે પોતાની પર્યાયનું સહજ સ્વતઃ અસ્તિત્વ છે એની એને ખબર પણ નથી. પોતાની પર્યાયનું, પોતાના પરિણામનું સ્વતઃ અસ્તિત્વ છે, પોતાના સ્વકાળથી પોતાની પર્યાય થાય છે એ વાતની એને ખબર નથી. આ વાત કરીએ તો કોઈએ પ્રશ્ન કર્યો કે વાત તો સમજાય છે, પણ અહીં આવીએ છીએ એટલે કે અહીંયા પ્રવચનમાં બેઠા છીએ, આપનું વ્યાખ્યાન સાંભળીએ છીએ ત્યારે આવી તત્વની વાત જાણવા મળે છે. બહાર બીજે કેમ નથી મળતી? એટલે એનો અર્થ તો એવો થયો કે આપના જેવું નિમિત્ત મળે તો અમને એવું જ્ઞાન થાય. શું કહ્યું? પ્રશ્ન કરનારે એમ કહ્યું કે ગુરુદેવ, અહીંયા આપની સમીપમાં આવ્યા છીએ, આપનું વ્યાખ્યાન સાંભળીએ છીએ ત્યારે આવી તત્વની વાત જાણવા મળે છે અને સમજાય છે, બાકી બહાર બીજે એ વાત કેમ નથી મળતી, કેમ સમજાતી નથી? એટલે એનો અર્થ જ એ છે કે સામે જેવું નિમિત્ત હોય એવું ઉપાદાનમાં કાર્ય થાય. એટલે અમારું ઉપાદાન તો તૈયાર જ છે. જો આપની સમક્ષ આવીએ છીએ અને આપનું પ્રવચન સાંભળીએ છીએ તો અમને જ્ઞાન થાય છે, અને બીજે જઈએ છીએ તો જ્ઞાન થતું નથી. બહુ સરસ પ્રશ્ન કર્યો, અને પ્રશ્ન પણ કેવી રીતે કર્યો, બધાને ગળે વાત ઉતરી જાય એવી રીતે કર્યો. તો વાત તો એમ જ છે, ગુરુદેવના પ્રવચનમાં બેઠા હોઈએ, ગુરુદેવનું પ્રવચન સાંભળતા હોઈએ, એ ગુરુદેવ જ્યારે પ્રવચન આપતા હોઈએ ત્યારે બધું બરાબર સમજાઈ જાય છે, બધી વાત ગળે ઉતરી જાય છે, અને જે જ્ઞાન થાય છે એમાં ઘણા લોકો ઊંડા ઉતરી જાય છે. તો લોકોને લાગે વાત તો એમ જ છે, ને જ્યારે બીજા કોઈકના પ્રવચનમાં બેઠા હોઈએ તો આમાંનું કાંઈ થતું નથી. એટલે સામે નિમિત્ત ગુરુદેવનું મળે તો કામ થાય છે, એને ત્યાં નથી થતું એવું લાગે છે ને. ગુરુદેવ કહે છે કે ભાઈ, પ્રત્યેક સમયે વસ્તુમાં થતું પરિણમન અને પરિણામ તે તેનો સ્વકાળ છે. ગુરુદેવ શું કહે છે કે ભાઈ, તું ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છો, અને તને જે જ્ઞાન થાય છે તે પ્રત્યેક સમયે સમયે જે જ્ઞાન થાય છે એ તારા જ્ઞાનનું ભવન છે, તારા જ્ઞાનનું પરિણમન છે, અને એવો તારા જ્ઞાનનો સ્વભાવ છે. અને એ જે પરિણામ થયા તે પરિણામ તે જ વખતે તે કાળે થવાના હતા એવો એનો સ્વકાળ છે. એટલે બહારમાં એ વખતે સામે જે નિમિત્ત છે એનો સ્વકાળ બીજો છે, બહારનો સ્વકાળ બીજો છે. તેથી વર્તમાન તત્વને જાણવારૂપ દશા પરથી થઈ છે એ કેમ બને? એ તો હોય નહીં. પ્રત્યેક સમયે થતી ભિન્ન ભિન્ન દશા તે પોતાના જ કારણથી છે, એનું કારણ કોઈ પર નથી. જો ભિન્ન ભિન્ન અવસ્થા પરના કારણે થાય તો પોતાના અસ્તિત્વનો જ નાશ થઈ જાય, તો પછી પોતાનો જ્ઞાન સ્વભાવ રહેતો જ નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ. વસ્તુની પ્રત્યેક અવસ્થા સ્વથી થાય છે અને પરથી ન થાય એ અનેકાંત છે. દરેક વસ્તુની પ્રત્યેક અવસ્થા સ્વથી થાય અને પરથી ન થાય એવું અનેકાંત છે. એટલે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એ જ્ઞાન એ સ્વથી થાય છે અને પરથી નથી થતું એમ અનેકાંત છે. પણ એને જ્ઞાન થાય છે ત્યારે જે હાજર છે સામે એને આરોપથી નિમિત્ત કહેવામાં આવે છે કે એના નિમિત્તે જ્ઞાન થયું. પણ વાસ્તવમાં નિમિત્ત દ્વારા જ્ઞાન થતું નથી અને પરથી જે તે દશા થવાનું માને, પરથી એ દશા થાય, પોતાની દશા થાય એવું જે માને તે એકાંત છે અને એ મિથ્યાત્વ છે. આ જ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે પર્યાય થાય છે તો પોતામાં, અને પોતામાં થાય છે અને પોતાથી થાય છે. પર્યાય થાય છે તો પોતામાં અને પોતાથી, બીજાની અંદર થતી નથી, પોતાના સ્વક્ષેત્રમાં થાય છે અને પોતાથી જ થાય છે. પરંતુ તે સમયે લક્ષ નિમિત્ત પર હોવાથી અજ્ઞાનીને એમ ભાસ થાય છે કે બાહ્ય પદાર્થને લઈને આ દશા થઈ, આ પર્યાય થઈ, તેથી હું બધા બાહ્ય નિમિત્તો મેળવું એમ અજ્ઞાની નિમિત્તોની લાલસારૂપ ચિત્ત વડે, એટલે નિમિત્તોની લાલસા કરીને એ ભમે છે, બહારમાં ભમે છે, અને એ રીતે ખેદ ખિન્ન થઈ પોતાનો નાશ કરે છે, પોતાના જ્ઞાન સ્વભાવનો નાશ કરે છે. આગળ 437માં પાના ઉપર ગુરુદેવ કહે છે કે વસ્તુ અનાદિ અનંત ત્રિકાળી ધ્રુવ સત છે, હોવા પણે છે, એમ એની વર્તમાન વર્તમાન વર્તતી દશા જે છે એ પણ હોવા પણે છે, સત છે, તો પછી એ દશા પરને લઈને કેવી રીતે હોય? એટલે એ દશા પણ પરને લઈને નથી, પોતાને લઈને જ છે. અને આવી જ વસ્તુ વ્યવસ્થા છે, છતાં પોતાની અવસ્થા પરથી થવી માને છે તે મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. તે પોતાની વર્તમાન અવસ્થાનું જે અસ્તિત્વ જે પોતાથી છે એવા પોતાના અસ્તિત્વનો નાશ કરે છે, અર્થાત એ રીતે પોતાનો જ નાશ કરે છે. ત્રીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે જ્ઞેયની અવસ્થાનું જે જે પરિણમન થાય, જ્ઞેય જે દેખાય છે જણાય છે એ જ્ઞેય, એ પરદ્રવ્ય પરપદાર્થો, એની જે બદલાતી અવસ્થા એટલે એની અવસ્થાનું જે જે પરિણમન થાય તે એના જ્ઞાનમાં જણાય છે, એ આ જીવને જણાય છે. અને જણાય છે ત્યાં આ જીવને એવો ભ્રમ થઈ જાય છે કે આ જ્ઞેયની અવસ્થાના પરિણમનને આધારે જ મારી જ્ઞાનની દશા છે, આવો ભ્રમ થાય છે. આવા ભ્રમ વડે અજ્ઞાની પોતાની વર્તમાન અવસ્થામાં અધર્મ ઉત્પન્ન કરે છે અને એમ બંધનને પામે છે, એટલે કર્મનો બંધ કરે છે. હાથીને જેમ ચૂરમું અને ખડનો વિવેક નથી, ઘાસ અને ચૂરમું ભેગા કર્યા હોય તો એમાં એને કાંઈ વિવેક નથી, તેમ અજ્ઞાની જીવોને પણ સ્વ અને પરનો વિવેક નથી, બધું ભેગું કરે છે, ભેળસેળ કરે છે. પરને કારણે પોતાને પર્યાય બદલાય, જ્ઞાન થાય, પોતાના જ્ઞાનની પર્યાયનું નું બદલવું એ પરને કારણે થાય, આવી એવી અનેક પ્રકારે ઊંધી માન્યતા અજ્ઞાની કરે છે, એને સ્વ અને પરનો વિવેક નથી. અને પછી એ પછી ગમે તે હોય એવા સ્વ પરના વિવેક વિનાને તો પશુ જ ગયા છે. આગળ 438માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે સ્યાદવાદી ધર્મી તો પોતાની દશા પોતાથી જ થાય, પરથી ન થાય, સ્યાદવાદી તો એમ માને છે કે પોતાની દશા પોતાથી જ થાય, પરથી ન થાય. પરથી તો એની નાસ્તિ જ છે એમ એ જાણતો થકો વર્તમાન જ્ઞાનની દશાને સહજ નિત્ય જ્ઞાનપુંજ એવા આત્મામાં એકાગ્ર કરીને હું તો જ્ઞાનપુંજ આત્મા છું એમ વર્તતો થકો પોતાના સપને જીવતું રાખે છે. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે કે એકાંતી અજ્ઞાની જ્ઞેયોના આલંબન કાળે જ જ્ઞાનનું હોવાપણું માને છે. એકાંતી અજ્ઞાની જ્ઞેયોના આલંબન કાળે જ જ્ઞાનનું હોવાપણું માને છે. જ્ઞેયોનું આલંબન છે તે કાળે જ જ્ઞાન છે એમ માને છે. તેથી તે જ્ઞેયોના આલંબનની લાલસાવાળો થઈને પોતાના ચિત્તને જ્ઞેયોના આલંબનમાં જોડે છે અને તે રીતે બહાર વિષયોમાં ભમતો થકો નાશ પામે છે, અર્થાંત અશાંતિ અને વ્યગ્રતાને જ પામે છે. આગળ 439 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે પણ સ્યાદવાદી તો મારી દશા મારાથી થઈ છે, પરથી કે નિમિત્તથી નથી થઈ એમ યથાર્થ જાણે છે. સાક્ષાત ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા હો કે ગુરુ હો કે શાસ્ત્ર હો, મારી અવસ્થા એનાથી નાસ્તીપણે જ છે. એ દેવ ગુરુ શાસ્ત્ર એ બધું પર અને પરથી મારું અસ્તિત્વ નથી, મારી અવસ્થા એનાથી નથી, એને લઈને મારી દશા થઈ જ નથી એમ માનતો ધર્મી પુરુષ સ્વદ્રવ્યના આલંબનને આ હું જ જ્ઞાનપુંજ આત્મા છું એમ વર્તતો થકો જીવિત રહે છે, નષ્ટ થતો નથી. પોતાના એક ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરીને તેમાં એકાગ્ર થઈ પ્રવર્તતો જ્ઞાની પોતાને જીવતો રાખે છે, અર્થાંત સત્યાર્થ આનંદનું જીવન જીવે છે. મારી અવસ્થા પરથી છે એમ પર આશ્રયમાં તે પ્રવર્તતો નથી. કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી ક્ષાયિક સંકિત તીર્થંકર કેવડી આદિની સમીપમાં જ થાય એમ શાસ્ત્રમાં આવે છે તે શું? પરને કારણે નથી આપ એમ કહો છો, પોતાની દશા પોતાના જ્ઞાનની દશા પરને કારણે નથી એમ કહો છો, તો પછી શાસ્ત્રમાં તો એમ આવે છે ને કે ક્ષાયિક સંકિત તીર્થંકર ભગવાન કેવળી ભગવાન એમની સમીપમાં જ થાય, એમની નિદ્રામાં થાય એમ શાસ્ત્રમાં આવે છે, તો એ શું? દેવતર આપે છે કે તો ભાઈ યથાર્થ બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવનારું નિમિત્તની મુખ્યતાથી કરેલું વ્યવહાર નયનું કથન છે. બાકી ક્ષાયિક સંકિતિ કેવળીની સમીપમાં હું છું માટે ક્ષાયિક સંકિત થયું છે એમ માનતા નથી. કાયિક સંકિતિ પોતે એમ માનતા નથી, છતાંય કાયિક સંકિતિને પ્રભુનો અનાદર પણ નથી. કાયિક સમ્યક્ત્વ જેને થાય છે, જેને કાયિક સમ્યક્ત્વ થાય છે એને સ્વના લક્ષે જ થાય છે, એટલે પોતામાં એકાગ્રતા કરતા જ એવું કાયિક સમ્યક્ત્વ થાય છે. જ્ઞાનપુંજ પ્રભુ આત્માની સમીપતા જ મુખ્ય છે. કેવળીની સમીપતા કહેવી એ તો વ્યવહાર છે, અને એવો વ્યવહાર હોય છે એ નિમિત્તનું કથન છે, અને એવા નિમિત્ત હોય છે. તો આ પ્રમાણે પરકાળ અપેક્ષાએ નાસ્તિત્વનો ભંગ અહીંયા થયો. આ રીતે આપણે કળશ 257 અહીંયા પૂરો કરીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.